તારીખ 28/10/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 380 અને 381 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 195.
મારે ઝટઝટ મારું કામ કરવું છે, એનું સ્વભાવમાં અટકાવ ન આવે. જેને હઠ કહેવાય છે એવું એક પ્રકૃતિ સ્વભાવ છે. અને એનું લક્ષણ છે કે બાહ્ય કાર્યમાં, કોઈ પણ કાર્યના વિષયમાં પકડ કરવી, અને એ પકડમાં બાંધછોડ ન કરવી.
બરોબર.
લૌકિકમાં પણ એ પ્રચલિત વિષય છે. હઠ છે એટલે કે એ સીધી વાત છોડતા નથી. આગ્રહ, હઠ, દુરાગ્રહ એ માયા પ્રકૃતિના ભિન્ન ભિન્ન ભેદ છે. એનાથી વિરુદ્ધ જે છે ભાવ, તે સરળતાના પરિણામ છે. માયાની સામે સરળતા છે. સરળતામાં મૂકી દેવાની વાત છે કે જ્યાં પોતે ભિન્ન છે, સ્વરૂપથી આત્મા પણ પોતે ભિન્ન છે, ત્યારે અન્ય કોઈ પણ પદાર્થના કાર્યને વિશે, એના હોવા નહીં હોવાને વિશે આ આત્માને પકડ શા માટે? એમ બારમાં હઠનો વિષય તો ઓછા વૃત્તાંશે પરિચિત છે. અહીંયા તો થોડી એવી વાત લીધી છે કે મારું કામ કરવું છે એટલે મારું આત્માનુભવનું કામ કરવું છે, સ્વકાર્ય કરવું છે, સ્વરૂપ પ્રાપ્તિનું કાર્ય કરવું છે, એમાં પણ હઠ કામ ન આવે. ક્યાં સુધી?
બરાબર.
આગ્રહ અને હઠ છોડવાનો વિષય છે.
પરંતુ
પોતાના સ્વકાર્ય માટે પણ જેને હઠ નથી, નિજ કાર્ય માટે પણ જેને હઠ નથી, હઠ થી કાર્ય કરવું અવિધિય કાર્ય કરવા બરાબર છે. વિધિ મોક્ષ માર્ગ ની એવી છે કે સહજપણે કાર્ય થાય, નડતી ન થાય પણ સહજપણે કાર્ય થાય એવી વિધિ છે. શીઘ્રપણે કરો એટલે પુરુષાર્થ કરો. તર્ક બરાબર છે, ઝટઝટ કામ કરવું એમ કહો છો, એટલે શીઘ્રતાથી કામ કરવું એમ કહો છો, બીજી બાજુ હઠ ન કરવી એમ કહો છો. પણ ત્યાં શીઘ્રતા કઈ, ત્યાં હઠ થી શીઘ્રતા કરવાની કઈ છે એમ તો વિચારવું યોગ્ય નથી. શીઘ્રતાથી એટલે બીજા ફાલતુ વ્યર્થ કાર્યોમાં સમય ગુમાવવાને બદલે ભાગવતના બીજા કાર્યો છે એમાં તારો સમય ચાલ્યો જાય છે, એ તો વ્યર્થ જાય છે, એ તો તારા આત્માનો કોઈ લાભ નથી. જેટલા તું કાર્યો તારા માનીને તું કરે છો એ પણ ખરેખર તારા કાર્યો નથી, એથી તારા આત્માને કોઈ લાભ નથી. ભૂતકાળનો અનંત કાર્યો તે કર્યા, ઈષ્ટ સંયોગની પ્રાપ્તિના અને અનિષ્ટ વિયોગની પ્રાપ્તિના માનીને, ઈષ્ટ અનિષ્ટ કોનું માનીને હતું નહીં પણ માન્યું છે, અને ઘણા કાર્યો અનંત કાર્યો કર્યા. શું તારા આત્માના લાભ છે એનો લાભ ઉપર શું તારા આત્માના લાભ તો નથી પણ નુકસાન નથી થાય એવું ઈષ્ટ અનિષ્ટ કોનું ઘણું માન્યું બહુ માન્યું તે છોડ્યું છૂટતું નથી એવું નુકસાન છે એમાં લાભ તો નથી પણ નુકસાન છે. અત્યારે પણ જે કાંઈ ઉદયના કાર્યો કરવામાં આવે છે એથી આત્માને કોઈ આત્મલાભ છે એ કોઈ વસ્તુ સ્થિતિ નથી. દુકાને જઈએ પૈસા કમાઈએ એનાથી કાંઈ લાભ ન થાય, આત્માને કોઈ આત્મલાભ થાય છે તે નથી. તે પરિણામ નુકસાન જરૂર છે પણ લાભની તો કલ્પના કરી શકાય એવું નથી. શું કહે છે કે મારું પણ અટકી કરવું છે એમ પણ એમના કામ ના આવે, આવી પર્યાયને લાવું એવી જે કૃત્રિમતા આગ્રહ અને રટ છે એ કામ ના આવે એટલે એ રીતે કાર્ય થતું નથી. કોઈ કરવા માગે તો પણ થતું નથી. ધ્યાનમાં બેસું, નિર્વિકલ્પ દશા લઈને ઉઠું એ પહેલાં ઉઠું નથી. શુદ્ધો ઉપયોગ જ પ્રગટ કરીને ઉભો થવું આવશે ને એવું એવું કામ નહીં આવે એમાં, એમ થઈ શકશે કરી શકાશે
એમ
કામ ના આવે એવી વસ્તુ સ્થિતિ છે. પ્રયત્ન કરી જોવે તો ખબર પડે, પ્રયોગ કરે તો એને ખ્યાલ આવે એવું છે કે આ હઠથી કાર્ય થાય એવું પ્રયોગથી ખ્યાલ આવેલો છે. સ્વભાવમાં હઠ કામ ના આવે એમ કહ્યું છે. કેમ કામ નથી આવતું છે? આ સ્વભાવ આત્મા સ્વરૂપે સ્વભાવ સ્વરૂપ છે એનું સ્વકાર ભૂતકાર છે એ પણ સ્વભાવને અનુસરીને સ્વભાવ સ્વરૂપ છે. જેવો સ્વભાવ છે એવું જ પરિણમન થવું, એમ પરિણમન થવાનું એવો જ પરિણમન થવાનો એનો સ્વભાવ છે. એટલે આ સ્વભાવ છે ટૂંકા મને. જેવું સ્વરૂપ છે એવું જ એનું પરિણમન થવું એવો જ એનો સ્વભાવ.
સ્વભાવની સામે અસ્વભાવ એટલે
કોઈ પરાણે કરવાની ઈચ્છા ન થતું હોય ને પરાણે કરવાની ઈચ્છા એમ પરાણે ક્યાં કરવું પડે કે જ્યાં રુચિ પ્રીતિ ને પ્રેમ ન હોય ત્યાં નામમાં પણ ક્યાં છે કે જ્યાં એને રુચિ પ્રીતિ પ્રેમ ન લાગતો હોય ત્યાં પરાણે પરાણે એને કામ કરવું પડે. જો કોઈ વિશે આ તો એનું પોતાનું સ્વકાર છે, એની જો અરુચિ હોય અને પરાણે હઠ કરીને કોઈ કાર્ય કરવા ચાહે, સ્વભાવની અરુચિ હોય, ગુણની અરુચિ હોય, દોષની રુચિ હોય, રાગની રુચિ હોય અને એને સ્વકાર કરવું હોય, આત્મકાર કરવું હોય, તરાણે ચરણે ખેંચીને કરવું હોય, કરવું હોય તો નહીં થાય,
નહીં થાય,
કામ નહીં આવે. કરવું હોય તો
નહીં થાય, એની વટ કામ ના આવે.
પ્રયોગ કરે, સમાધિ લગાવે છે, ખાય ને પીએ નહી, હઠ થી ખાય ને પીએ નહી.
એટલે વિધિ ચૂકી જાય, અવિધિ કરે છે,
ખોટે રસ્તે
છે.
એ રીતે કાર્ય થતું જ નથી, કરવા ચાહે કોઈ તો પણ થતું
નથી.
સ્વભાવમાં હઠકામ ના આવે, માર્ગ સહજ છે, મોક્ષ માર્ગ છે, આત્માના સ્વભાવ પરિણામનો માર્ગ છે, એ તો સહજ છે. સ્વરૂપ એવું છે કે એ સ્વરૂપ જ્ઞાનમાં આવતા એનું મહિમા મહિમાવત સ્વરૂપ હોવાથી પરિણામમાં ઉત્પન્ન થયા વિના રહેતો નથી. અને સ્વરૂપ મહિમા અપૂર્વ ભાવો ઉત્પન્ન થતા આત્માના સર્વગુણોના પરિણામ આત્મામાં નિમગ્ન થાય એમ બનતું નથી. બહારમાં પણ જેનો મહિમા આવે છે ત્યાં એકાગ્રતા કરે છે. પોતાનું જે પરમાત્મ પદ છે, પ્રગટ સિદ્ધ પદ છે, એ જ્ઞાનમાં આવે ને એને પરિણામ એ બાજુ લઈ જવા પડે પછી એવી સ્થિતિ રહે એમ કેમ બને? પરિણામ એને હઠથી ત્યાં લઈ જવા પડે એવી સ્થિતિ કેમ રહે? એ વાત ન્યાયથી મેળ ખાતી નથી. સહજ સહજ જ્ઞાન થાય, સહજ સ્વરૂપનું સહજ જ્ઞાન થાય તો તમે આ તર્ક કુતર્ક નહીં
થાય.
બરાબર. અનંત સ્વભાવ છે પદાર્થને, આત્મ પદાર્થને અનંત અનંત સ્વભાવ છે. અને એ સ્વભાવને વર્ણનાની જે શૈલી છે એ શૈલીના ભેદ ઘણા છે.
બરાબર.
પર્યાય સ્વતંત્ર છે, દિલ્હીના પ્રવચનમાં આવે છે. એક બાજુ એમ કહે છે કે ષટકારક રૂપે છ ગુણો છે, કર્તા ગુણ, કર્મ ગુણ, કરણ ગુણ, અધિકરણ ગુણ, અપાદાન ગુણ, સંપ્રદાન ગુણ, છ કારકો જેવી શક્તિ છે, સુતારી શક્તિ મળે છે. એક સંયમનો પર્યાય તદ્દન સ્વતંત્ર છે એવી વાત આવે છે ત્યાં. એ દલીલ સાથે આવે છે કે જેવું ગ્રહ છે એવી પર્યાય નથી થતી, કેમ કે પર્યાય તદ્દન સ્વતંત્ર છે. જો જેવું છે એવી જ પર્યાય થાય તો કોઈને સંસાર ન હોય. સંસાર છે એવું તો દ્રવ્ય નથી, જેવું પરિણામમાં સંસારીપણું છે એવું તો કદાચ
બધે
સ્વરૂપ નથી. શક્તિ સ્વરૂપ શું છે? ખરેખર દેવના પ્રવચનો આવી વાત, પર્યાયના સત્કારક સ્વતંત્રતાની વાત આવી છે. આ પ્રશ્ન થોડો પણ વિવાદાર છે, થયો છે
કેટલાક પ્રશ્નો છે.
દ્રોહ પર્યાય એક પદાર્થની સત્તા અપેક્ષા એ અભેદ અથવા તો એની ભાષામાં એવી કે દ્રવ્યો જ ગુણ પર્યાય કરીને દ્રવ્યો જ કરીને અહીંયા પ્રમાણનો વિષય જાય દ્રવ્યો છે
બરાબર
કે દ્રવ્યો જ પર્યાય કરીને એને દ્રવ્ય જ એનો કરતા પર્યાયનો કરતા દ્રવ્ય છે નહીંતર મારે સાધના કરવી મારે મોક્ષની પ્રાપ્તિ કરવી મારે પુરુષાર્થ કરવો એ વાત ક્યાંય નથી અને એકાંત એ વચનને એકાંત ખેંચી જવા પર્યાયના સત્કાર પૂરતી પર્યાયના ભિન્નપણાનો વિષય દરેક પર્યાયની ભિન્નતાનો વિષય પ્રશ્ન તો પર્યાય એક વસ્તુથી છે
બરાબર
વસ્તુનું એક અંગ નહીં રહે પણ પર્યાયથી પદાર્થનું જે સ્વરૂપ છે એ વિષય બહેનશ્રીના જ્ઞાનમાં બહુ ચોખ્ખા ક્યારેક એમના સાંભળવા જેવું છે બહુ સારું કે જે વૃક્ષ છે એ મૂળ થડ ગાળા પાંખડા શાખા પત્ર અને પુષ્પ ફળ રૂપે પાંગરે છે કેટલા બધા વૃક્ષ જ પાંગરે છે વૃક્ષ પાંગર્યું છે મૂળ લાગ્યા છે એમાં વૃક્ષ પાંગર્યું છે એમાં ફળ ફૂલ આવ્યા છે વૃક્ષ પાંગર્યું છે એ પદાર્થ જ એના ગુણ પર્યાય પાંગરે છે અથવા પદાર્થ એના ગુણ પર્યાય પાંગરેલો છે
બરાબર
છતાં દ્રવ્ય પ્રત્યે ગુણત્વ નથી ગુણત્વ તે પર્યાય આ પદાર્થ ના અનંત ગુણધર્મ અને તે અનંત ગુણધર્મોને કહેવાની જે શૈલીની વિધિતા એ શૈલીમાં પણ એકને એક પદ્ધતિને કહેનારના વિધિત કથન કરનારાઓની કથનની મૌલિકતા એ એટલા બધા વિધિત ભેદને ઉત્પન્ન કરે છે કથનની અંદર વચનની અંદર કે જો પદાર્થનું સ્વરૂપ સાંગોપાંગ બેઠું હોય તો એની અન્યથા કલ્પના થયા મારે બીજી રીતે એની કલ્પના થઈ આવે એમ સહજ થાય કેમ કે એક તો અરૂપી વિષય દ્રવ્યનું પર્યાયનો વિષય અરૂપી છે
બરોબર
રૂપી પદાર્થ હોય તો એના ગુણ પર્યાયનો વિષય રૂપી છે એ પદાર્થમાં ઉત્પાદ કેમ થાય છે દેખાય છે રૂપી પણ એક પરમાણુના ઉત્પાદને હોય છે તમને દેખાય છે સમય સમય એ તો અરૂપી છે પદાર્થમાં જળ પદાર્થમાં એને વિવેકની છે દેખાય છે રૂપી પદાર્થને અરૂપી જ્ઞાન છે અરૂપી પર્યાય છે પદાર્થનું સ્વરૂપ જેમ છે પ્રવચનોમાં ઘણા દૃઢ રહસ્યો ઘણી વાતો આવી છે પ્રસિદ્ધ થાય સમાજને એનો લાભ મળે શક્તિ રૂપ છે ને, અરૂપી હોય ને, કેટલીક અરૂપી છે, કેટલીક નીકળી ગયા પણ દિલ્હી જાય છે. પચાસ વર્ષે નવું નવું લાગે એવું છે. સ્વરૂપ ઓળખાવા માટે એના એક એક અંગને છૂટા પાડીને
બરોબર
એના સૂક્ષ્મ માં સૂક્ષ્મ વિષયને સ્પષ્ટ કરે, પણ એમ કલ્પના ન થઈ જવી જોઈએ. એ અંગ છે તે આખો અંગી છે, એ પદાર્થ છે, એમ કલ્પના થઈ જવી જોઈએ. એમ કે પદાર્થ ને વસ્તુ ને એની પર્યાય ની સાથે અભેદ રાખીને અભેદ રાખીને એ બધો વિષય છે, એ તોડીને વિષય
મતલબ
ભેદ થી કહેવાય છે, ત્યાં અભેદતા રાખીને કહેવાય, અભેદ પણ તોડીને કહેવાતો નીકળી એક પદાર્થ છે, પર્યાય પૂછે એક પદાર્થ. માર્ગ સહજ છે એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પ્રગતિ મોક્ષ માર્ગ નો માર્ગ છે, મોક્ષ માર્ગ છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે, એ સહજ પણ છે, અસહજપણે કૃત્રિમપણે હથપણે કોઈને એ માર્ગમાં પ્રવેશ થતો સહજતાથી પ્રવેશ થાય છે. મુનિગણું પણ સહજતાથી આવે છે. લોકો એમ જુએ છે કે મુનિ અઢારે પગે ચાલે છે, નિર્વસ્તપણે રહે છે, એ આજીવિકાની વ્યવસ્થા એ સંમત કરતા નથી. સમાજ ને સંઘ કરવા માંગે તો એ સંમત કરતા નથી. ટીવી ક્યાં કરે છે? એ તો સમાજ કરે છે, લોક કરે છે, સંઘવાળા કરે છે, સંમત કરતા. કેમ કે એ સહજ સ્થિતિ હોય છે, ઉચરે ઉદય પ્રયોગ અપૂર્વ અવસરમાં જે કાળે જે ક્ષેત્રે જ્યાં એનો નિવાસ થવાનો હોય ત્યાં પહેલેથી નક્કી કરીને અહીંયા જવાનું છે, અહીંયા રહેવાનું છે, એ કોઈ પણ સ્થાન અને ક્ષેત્ર ને વિશે ચારિત્ર મોહનું મનુષ્ય હોતું નથી. દર્શન મોહનું તો સવાલ જ
સવાલ જ છે,
પણ ચારિત્ર મોહ પૂર્વક પણ એટલું મનુષ્ય મને આવતું
નથી.
અહીંયા શ્રાવકો સારા છે, ભક્તિ વાળા છે, ભાવના વાળા છે, ધર્મના લોભી છે, ધર્મ પ્રાપ્તિ માટે ઘણા ઉત્સુક છે, માટે એને ધર્મ લાભ માટે અહીંયા દશા આવશે. બીજું તો કાંઈ જોઈતું નથી, પુરુષ માત્ર આટલી એને સમાજનું સંઘનું નિમત્વ મૂકીને આવતું
નથી. બરોબર, એવું પોતાના ઘર કામ માટે છે ને,
તો એને કઈ પ્રતિકૂળતા ન પડે.
પ્રતિકૂળતા શનિકૂળતા છે,
અનુકૂળતા ને પ્રતિકૂળતા નો વિષય ખલાસ
ખલાસ થઈ જાય.
જીવિત કે મરણે નહીં, જીવવાથી કઈ અધિક લાભ છે, દેશ છે તો કઈ શત્રુ મિત્રો વર્તે સુંદર પિતા, અરે ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાળ. આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે એમાં હું મારામાં નિમગ્ન છું, ભવમોક્ષ સાથે પણ જાણે મેં સંબંધ છોડી દીધો. હું જ્ઞાતા દ્રષ્ટા ની સંપરિણામ વાળી સમતા પરિણામ વાળી જેની મુખ્ય પરિણતિ છે, મુખ્ય પરિણતિ મહાવ્રતનું વિકલ્પ મુખ્ય પરિણતિ
નથી,
28 મૂળ ગુણ નું પાલન મુખ્ય પરિણતિ
નથી,
આ મુખ્ય પરિણતિ છે.
બરોબર,
એ માર્ગ સહજ છે. ઇન્દ્રો ને ચક્રવર્તીઓ નમસ્કાર કરે પણ જેને સામે જોવાનો વિકલ્પ નથી કે કોણ આવ્યું છે કોણ ગયું છે, એ સામે જોવાનો તેને
વિકલ્પ નથી.
વિકલ્પ હઠથી અને ઉતાવળથી અધીરથી માર્ગ હાથ આવતો એવો પ્રયત્ન કરે, લીધે છૂટકો કરે છૂટકો, ત્યાં સુધી ખાવું પીવું મરામ છે, એ રીતે માર્ગ હાથમાં આવતો અન્ય માર્ગે ચડી ગયો. પછી કરેલા કાર્યોમાં અન્ય માર્ગ છે અને જિન માર્ગ જિન માર્ગ તો સહજ છે.
બરોબર,
એમ કરું ખાસ કરીને એને જોવામાં આવે છે. બાહ્ય ત્યાગમાં જ્ઞાન વિનાનો બાહ્ય ત્યાગ હઠ પ્રકૃતિ વાળા જીવો વિશેષ કરી શકાય છે. અને પછી એમ રહતા મહત્વ ન થાય એવું બધું જેમ પ્રકૃતિનો હઠ હોય પ્રાગ દઈને કહે આ નહીં લેવો આ નહીં લેવો આ નહીં લેવો એટલે બસ નહીં લો એમ હઠથી કોઈ કાર્ય થતું અને એવી હઠે કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. હઠ છે કે પુરુષાર્થ નું એને ભૂલથી પુરુષાર્થ માનવા જેવું ભૂલ પડે એને તો જોરથી પુરુષાર્થ કર્યો ને તો પુરુષાર્થ કર્યો કે હઠ કર્યો વિચાર માંગે સહજપણે સહજ સ્વરૂપના લક્ષ્ય સહજ પરિણામની ઉત્પત્તિ થાય એમાં દોષ ટળે અને ગુણ પ્રત્યે ક્ષમતા ભાવ એને ભગવાને માર્ગ કર્યો છે. બાકી કોઈ રસ્તી કાર્ય કરવા વાળાને માર્ગ થયો ભટથી ઉતાવળથી એટલે ખોટી ઉતાવળથી ઓલું શીઘ્ર કરવું નહીં એમ કે ત્યાં પણ એમ કહેવું છે કે પુરુષાર્થનો વેગ ઉપડે છે એ પણ સહજ છે, સહજ છે એ શીઘ્રતા છે ઉચ્ચાર છે. ખરેખર વહેલું મોડું કહેવું એ તો અપેક્ષિત મર્યાદિત વાત છે અથવા કોઈ અપેક્ષા સમજાવવા માટે વાત છે. પદાર્થના સ્વરૂપ જ્ઞાનમાં કોઈ પર્યાયને વહેલા મળવાનો પ્રશ્ન જ નથી. કાળનું અંતર બતાવવા માટે નિરીક્ષા કરવામાં આવે છે. પદાર્થની કોઈ પર્યાય વહેલું થાય મોડું થાય એ પ્રશ્ન છે. જગતના સંયોગની દુશ્ચિંતા એક બાજુ રહો પણ જેને સ્વપર્યાયની પણ દુશ્ચિંતા નથી, ખોટી ચિંતા નથી, કેમ કે એને પોતાના સ્વરૂપનો પરિપૂર્ણ સ્વરૂપનો પત્તો અંદરમાં લાગી ગયો એટલે એવો આ માર્ગ છે. કોઈ એમને ઝટપટ ઝટપટ કામ કરવા માંગે એ હું અધીરજ થી કામ થતું નથી. વિવેક જોઈએ એટલે આત્માનો પરમ આદર જોઈએ. વિવેક જોઈએ એટલે સ્વરૂપનો નિજ પરમાત્મ પદનો પરમ આદર જોઈએ એ એનો વિવેક છે. અને ખોટી ઉતાવળ અવસ્થાગતપણે ન થાય એ પણ એનો અવસ્થાને લગતો વિવેક છે. કામ તો કાર્ય વિવેકે નીકળે, વિવેકે કામ થાય છે. વિવેકે કામ થાય છે એટલે જેવો પદાર્થ મહિમાવંત છે એવો જ એનો મહિમા ઉત્પન્ન થાય એ નિજ સ્વરૂપનો વિવેક છે. અવસ્થામાં પણ અનુચિતપણે અધીરજથી કાર્ય ન થાય એ અવસ્થાગત વિવેક છે. દોષને દોષ જાણીને એનો આદર ન કરે એ એનો વિવેક છે. ગુણ પ્રગટ થાય તો પણ સ્વરૂપની મીંધવણી ખોવે નહીં. પરિપૂર્ણ સ્વરૂપ પાસે પ્રગટ થયેલા ગુણ અનંતમય ભાગે છે એમ ગુણ પ્રગટ થાય તો પણ એના અહંભાવમાં આવે નહીં. વિવેકના ઘણા પડખા છે. પર્યાય અપેક્ષિત વિવેકના ઘણા પડખા છે. ગુણનો અનાદર કરે, ગુણનો નિષેધ આવે, અવગુણનો નિષેધ આવે, અનાદર કરે, છતાં ગુણમાં અહંભાવ કરે, આવો અન્યાય છે. નહીંતર તો પ્રતિપક્ષ છે. અને અહંભાવ ન કરે એ જ ગુણનો ગુણ સ્વરૂપે આદર છે એને ગુણ કહેવાય છે. નહીતર ગુણમાં અવગુણ થવા થતા વાર લાગશે એટલે અવગુણ થતા ગુણ રહેશે. આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવવા છતાં પ્રગટ કેમ નહીં થતું હોય એમ કહે છે કે આપ સંભળાવો છો. સમયસાર જેવા અધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન શ્રવણ થાય છે. આત્મા કેવો છે એ ખ્યાલમાં આવે છે છતાં એનો અનુભવ કેમ થતો નથી. અનુભવ કેમ થતો નથી એના ઉપરના બે ત્રણ પ્રશ્નો આવી ગયા. પ્રશ્ન તો ફેરવી ફેરવીને એક જ પ્રકારે આવે છે. ઉત્તરમાં નવા નવા પડખા ખોલે છે. શું કહે છે કે એને યોગ્ય પુરુષાર્થ જોઈએ. આત્માનું સ્વરૂપનો ખ્યાલ આવવો દ્રવ્યગુણ પર્યાયથી ઉત્પાદ ધ્રુવથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એમ સમજણમાં ખ્યાલ આવવો અને એના આશ્રયનો પુરુષાર્થ હોવો એ બે જુદી જુદી વાત છે. પરલક્ષી જ્ઞાનમાં એવો ખ્યાલ આવવો સંભવિત છે પણ પરલક્ષી જ્ઞાનને કારણે પુરુષાર્થનું ઉત્થાન આવતું ઉપડતો નથી. પુરુષાર્થ એવું બને છે આશ્રય ઉપર. કાલે સ્પષ્ટ વાત કરી છે પંડિતજી. એમ કહેવા માંગે છે કે પર્યાય દ્રવ્યના આશ્રય થાય છે. આ ખાસ શબ્દ છે. દ્રવ્યને છોડીને એકલી અધર કોઈ પર્યાય થાય છે એવી કલ્પના ન કરે એ મુદ્દો છે. ભલે પર્યાયની સ્વતંત્રતા હોવા છતાં
દ્રવ્યના આશ્રય પર્યાય થાય છે એ રાખીને વાત, દ્રવ્યને છોડીને આ મુદ્દો છે. એટલી વાત કરી દ્રવ્યના આશ્રય પર્યાય થાય છે, કોઈ પણ પદાર્થની કોઈ પણ પર્યાય તે પદાર્થના આશ્રય થાય છે.
બરોબર,
અધર્થ તે એમ કેમ પદાર્થને છોડીને થાય છે? તો એને જુદો પદાર્થ કેવો પડે, એને પદાર્થની પર્યાય કહેવાય? એ મુદ્દો હતો એની. આ તો આમાંથી ખ્યાલ આવ્યો કે સ્વરૂપ ખ્યાલમાં આવ્યું છે, તો ખ્યાલમાં આવવું અને એ સ્વરૂપનો સ્વાશ્રય થવો એમ એનું જ્ઞાનની સાથે અનુસંધાન હોવું તો અનુભવ થાય. પ્રગટ અનુભવ કેમ થાય? પુરુષાર્થનો વિષય લીધો છે, બહુ ગુડ પાઠ. એને યોગ્ય પુરુષાર્થ જોઈએ. પ્રગટ અનુભવ થવા માટે પ્રગટ અનુભવને યોગ્ય પુરુષાર્થ જોઈએ એમ કેમ? એવો સ્વસન્મુખતાનો જે પુરુષાર્થ શરૂ થાય છે એ પણ એના અનુભવ સુધીના તબક્કાને પ્રાપ્ત થાય ત્યારે અનુભવ થાય. સ્વસન્મુખતામાં પુરુષાર્થ ચાલુ થાય છે, પણ સ્વસન્મુખતા થઈ અને કોઈને અંતર્મૂર્તમાં અનુભવ થયો અને કોઈને ક્ષમીને થયો તો એમાં ફેર શું? કે પુરુષાર્થનો જે તબક્કો છે એને યોગ્ય પુરુષાર્થ હોવો જોઈએ. એટલે હદે પુરુષાર્થ, યોગ્ય એટલે એટલે હદે પુરુષાર્થ હોવો
જોઈએ,
ત્યારે પ્રગટ અનુભવ થાય છે. નહીતર ખ્યાલમાં આવ્યું માટે અનુભવ, તે ખ્યાલમાં આવતા અનુભવ થાય એમ છે. કેમ કે ખ્યાલમાં આવે છે એ જ્ઞાનનો પર્યાય છે. જ્ઞાન ગુણ ભિન્ન અને પુરુષાર્થ ગુણ ભિન્ન છે, સ્વતંત્ર કામ કરે છે. એકબીજાને એકબીજાનું નિમિત્ત જરૂર મળે છે. જ્ઞાનમાં સ્પષ્ટપણે સ્વરૂપનું અવભાષણ છે એ એના પુરુષાર્થને ઉપાડે છે. એટલે જ્ઞાન પુરુષાર્થમાં નિમિત્ત છે એમ કહેવાય. તો પણ યથાયોગ્ય પુરુષાર્થ પ્રાપ્ત થયાથી પહેલા અનુભવ આવતો નથી. આગળ એ કહ્યું કે જેટલું કારણ આપે એટલું કાર્ય થાય, જેટલું કારણ ના આપે કાર્ય ન થાય. પ્રશ્ન થાય કે પહેલો થાય ને 375 પાસે કે ક્યાંય રસ ન પડે, આત્મા સિવાય બીજે મીઠાશ ન આવે, એની લગની લાગે ધૂમ ચડે તો આત્મા મળે જ, પણ ક્યારે કે જેટલું કારણ આપે, યથાયોગ્ય પુરુષાર્થનું કારણ આપે ત્યારે એને એટલું કાય ન થાય, ત્યાં સુધી ન થાય. ધૂમ ચડે તો પણ એટલી પરિપક્વ દશા એ અનુભવ છે એમ કહેવાય. કારણની કચાશ એટલે પુરુષાર્થની કચાશ જ્યાં સુધી હોય તો એ કચાશને લઈને કાર્ય થાય. પુરુષાર્થનો વિપર્યાસ હોય એનો તો પ્રશ્ન
નથી,
પણ ઊણો પુરુષાર્થ હોય તો કચાશ હોય એ કચાશને લઈને કાર્ય આવતો.
બરોબર,
કાર્ય આવતું નથી. હું સહજ આવે છે ને એટલે એમ કે છે કાર્ય આવતું ભાષા આવી, સહજતાની ભાષા લીધી. બહુ વિષયને ખોયલો છે ઘણો. શું કહે છે કે એને યોગ્ય પ્રગટ અનુભવને યોગ્ય સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ હોવો જોઈએ, થવો જોઈએ એમ કહે છે. ત્યારે પ્રગટ અનુભવ આવે, એ પહેલા પ્રગટ અનુભવ આવે
નહીં.
એક વાત, અંદરમાં અપાર શક્તિ પડી છે તેનું મહાત્મા આવવું, બહારમાં તને ધન વૈભવ કુટુંબ પરિવાર મિત્ર મંડળ સમાજ આબરૂ કીર્તિ એ બધાની મહિમા છે, જેને ને તારા આત્માને કાંઈ લેવા દેવા નથી, સર્વથા ભિન્ન છે, છતાં પોત મારું છે એવી કલ્પનામાં તને એની મહિમા આવે છે એમ અહીંયા કહે છે કે અંદરમાં અપાર શક્તિ પડી છે, અનંત ગુણનો સમાજ છે, આત્મા એક મહાનગર છે જેમાં અનંત ગુણનો સમાજ છે. એમ કહે છે ને કે ભાઈ આ અમારું પાટનગર છે, મુખ્ય ધામ કેન્દ્ર સ્થાન, એમ આત્મા કેન્દ્ર સ્થાન છે જે મહાનગરમાં અનંત ગુણનો સમાજ છે, અંદરમાં અપાર શક્તિ પડી છે, એક એક ગુણની અપાર શક્તિ, એવા કેટલા ગુણ કે અનંત શક્તિમાં શક્તિ, એક એક ગુણની અનંત સંખ્યાએ એવા ગુણ અનંત, એવી અંદરમાં જેનો પાર પહોંચી ન શકાય, એટલો પાર જેનો છેડો આવે નહીં, અનંત એટલે જેનો અંત આવે નહીં, એવી શક્તિઓ એટલી શક્તિઓ પડી છે તેનું તેને પોતાને મહાત્મા આવવું, એની કિંમત એનું મૂલ્યાંકન થાય, એની મહિમા આવે તો અનુભવ થાય. સમ્યક દર્શન એ આત્માના અપૂર્વ મહિમાના ફળ સ્વરૂપ છે. બીજી ભાષાએ કહીએ તો સમ્યક દર્શન એ સ્વરૂપના અપૂર્વ મહિમાનું ફળ છે, બીજું કાંઈ નથી. એમ લેવું જોઈએ. જ્યાં સુધી શરીરની અનુકૂળતાના સાધનોનો મહિમા છે, એટલે આત્માને છોડીને કોઈ પણ દ્રવ્ય ભાવને અધિકાર આપી છે, ત્યાં સુધી આત્મા બાજુ અધિકાર આવતી નથી, અનુભવ થવાનો પ્રશ્ન રહેતો. આત્માના વિકલ્પને પણ આ તો અધિકાર આપવાની વાત નથી, બીજી તો વાત નથી. અજી અધિકારમાં આવી લીધું છે. કેવો છે આત્મા? કે 14 ગુણસ્થાન થી પાર છે. પહેલું ગુણસ્થાન તો ભલે મિથ્યાત્મનું છે, પણ 14મું એનાથી મહાન છે સ્વરૂપ. 14મા ગુણસ્થાનનો ભેદ અંતર અભેદ સ્વરૂપમાં નથી, ત્રણેય કાળે નથી, આમ એવું એનાથી પાર. 14 ગુણસ્થાનથી પાર એવું જે આત્મતત્વ સદાય છે એની મહાનતા કેટલી એમ કહે. ઘણા 29 બોલ લીધા છે તો અજીવ અધિકારમાં સંયમ લબ્ધિના સ્થાનથી માંડીને ગુણસ્થાનના ભેદો પણ આત્માને વિશે નથી, અને એના સ્વરૂપભૂત હોય તો કાયમ હોવા અનાદિથી નથી 14મું ગુણસ્થાન તો, અને છે એ પણ ક્ષણવર્તી છે. ઓહ આટલા શબ્દો જ્યાં અક્ષર બોલે એટલો કાળ છે, અસંખ્ય સમય છે, બસ 14મું ગુણસ્થાન થી વધારે કોઈને હોતું. યોગ છૂટે છે ને અયોગી દશામાં એટલો કાળ રહે છે આત્મા. સંયોગી કેવળી ને મન વચન કાયાના યોગ છે એમાં હજારો લાખો વર્ષ આયુષ હોય ત્યાં સુધી રહે. જ્યાં આયુષ પૂર્ણ થાય અને સિદ્ધાલયમાં જાય એ પહેલા 14મું સ્થાન અયોગી દશામાં રહે છે ત્યારે એને જોડાણ નથી છે ત્યાં ને ત્યાં પણ જોડાણ નથી. આમ જોડાણની યોગ્યતા પણ એ આત્માને નથી. એ આજે અયોગી કેવળી છે એવો ભેદ પણ આત્માને વિશે આમ નાખ્યો એને અજીવમાં નાખ્યો છે. એ જીવ નહીં આત્માને ઓળખાયો છે ને એ જીવ નહીં એમ કે છે. તો જીવ કેવો એવા ભેદો જેમાં જ્ઞાન ગોચર થતા છે નહીં માટે જ્ઞાન ગોચર થતા એનું મહાત્મા હું અને એવી વસ્તુ અંદરમાં પ્રગટ જ છે એમ કે છે. પ્રગટ છે પ્રત્યક્ષ છે એમ કે છે. એ વસ્તુ કોઈ છુપાયેલી નથી ને છુપાવેલી નથી આમ કે છે. જેમ ગગનમંડળમાં આકાશમાં સૂર્ય છે એ પ્રગટ છે એમ આ આત્મા પોતાના સ્વરૂપે સદાય પ્રગટ છે. ત્રિકાળ પ્રગટ છે નિત્ય ઉદિત છે. નિત્ય ઉદિત એવું એને વસ્તુ તો પ્રગટ છે અપ્રગટ તો પર્યાયની અપેક્ષાએ કહેવાય છે. ઉત્પાદની અપેક્ષાએ અપ્રગટ કહે છે. પર્યાયના ઉત્પાદને તમે પ્રગટ કહો તો એમ નથી એમ કહેવા માટે એને અપ્રગટ કહેવામાં આવે છે. પણ વસ્તુ વસ્તુપણે તો પ્રગટ જ છે. વસ્તુ વસ્તુપણે પ્રગટ નથી એમ નથી. અથવા તો જેનું દર્શન જ્ઞાન સ્વરૂપ સન્મુખ થાય છે એના દર્શન જ્ઞાન ઉપયોગમાં દર્શન દર્શન ઉપયોગ લેવો છે એના દર્શન ઉપયોગમાં અને એના જ્ઞાનોપયોગમાં વસ્તુ પ્રગટ છે એમ જોવામાં આવે એમ જાણવામાં આવે છે ને એમ દેખવામાં આવે છે. દર્શનથી દેખે છે ને જ્ઞાનથી જાણે છે કે વસ્તુ પ્રગટ છે. ભલે પહેલી વહેલી અત્યારે વસ્તુને પ્રગટ જોઈ પણ જ્ઞાનમાં એમ આવ્યું કે આ તો સદાય પ્રગટ છે મેં જોયું નહોતું. આ એક ન્યાય આપ્યો હતો કે મેં મને જોયો નહોતો એમાં પર્યાય સર્વથા ભિન્ન ક્યારે. મેં પણ કરનાર તો પર્યાય છે. જેમાં મેં પણ સ્થાપે છે એ તો દ્રય છે. આવા બધા ન્યાય આપ્યા બહુ ચાલી શકે છે. સ્વાસ્થ્ય બરાબર નથી એટલે પછી ચર્ચા છોડી દીધી રહ્યા ભાઈ લાગે છે ખ્યાલ આવ્યો એટલે ચર્ચા ચાલી. વસ્તુ તો પ્રગટ છે વસ્તુ સદાય પ્રગટ છે. જ્ઞાન સૂર્ય છે તો જેમ સૂર્ય પ્રગટ છે જ્ઞાન સૂર્ય છે. વસ્તુ તો જેમ પૂરને ખાળી શકાતું નથી એમ આત્માના નૂરને ખાળી શકાતું નથી. નૂરનું પૂર એમ કહેતા આત્મા નૂરનું પૂર છે. નૂર એટલે તેજ. આ પૂજગળનું જે સૂર્યનો પ્રકાશ પૂજગળ તેજ છે ને એને તેજ જોયું છે એટલે ઓલું તેજ શું એની કલ્પના થતી નથી. કલ્પના આવવી મુશ્કેલ છે. વસ્તુ તો પ્રગટ છે જ, અપ્રગટ તો પર્યાયની અપેક્ષા એ કહેવાય છે. આમ તો વસ્તુ પ્રગટ જ છે, એને આડું કોઈ કાંઈ ઢાંકણ છે
નહીં.
કોઈ વસ્તુ શેનાથી ઢંકાય? કે આવી અનંત અનંત સામર્થવાન વસ્તુના સામર્થને, સ્વરૂપને ઢાંકવા માટે જગતમાં કોઈ પદાર્થ છે? શેનાથી ઢાંકવો? જેમ સૂર્યને છાબડાથી ઢાંકી શકાતો નથી, એમ કહે છે કે આત્માને, છતા પદાર્થને, પ્રગટ પદાર્થને અણછતો કરી શકાતો નથી, અપ્રગટ કરી શકાતો નથી. માને છે એટલું એને પર્યાયમાં ગૂંથું ખાધું છે, છતાં ને અણછતો કરીને માયનો છે એટલું એને ગૂંથું ખાધું છે, તો પણ વસ્તુ કાંઈ અણછતી થઈ નથી. એટલા માટે તો એક વિશેષણ શાસ્ત્રમાં એ આવે છે કે ટંકોત કિરણ છે. કેવી છે વસ્તુ? ટંકોત કિરણ છે. એ જેમ ટાંકણાથી ઉત્કીર્ણ કરેલું, કોતરેલું, ઘૂસી શકાતું નથી, એમ આ આત્મા નિત્ય ઉદિત સ્વરૂપ છે, એને ઘૂસી શકાતો સદાય જ્ઞાન 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 રૂપે ટંકોત કિરણ છે. એક ઉલટો ઊંધો પડીને ઉલ્લંઘન કરે છે, છતાં વસ્તુ મટતી નથી. એનું મટવું અશક્ય છે, અમિત ચીજ છે એમ કહે છે. વસ્તુ છે તે અમિત છે. અનંતકાળ નિગોદમાં રહ્યો, અનંતવાર નરકમાં જઈને એનું છેદન ભેદન અંગ ઉપાંગનું થયું, શરીરનું થયું, આત્માનું થઈ શકતું નથી. એવી આત્માની સત્તા છે કે જે સત્તામાં અનંત ગુણનો વૈભવ ભરેલો છે, એ સત્તા ચૈતન વજ્ર છે. આત્મા કેવું છે? ચૈતન વજ્ર છે. ઓપરેશન કરીને આટલું અંગ કાપી નાખે, હાથ કાપી નાખો, હર્યો છે આત્માના એક પ્રદેશને કોઈ સ્પર્શી શકતું એવું કોઈ હથિયાર નથી, સાધન નથી. એના એક પ્રદેશને સ્પર્શવા સુધી કોઈ પહોંચે, સ્પર્શવા સુધી કોઈ પહોંચે નહીં. એને ખંડ ભેદ છેદ ભેદ કરે તો પ્રશ્ન જ રહેતો. એવું અવ્યાબાદ ચૈતન વજ્ર આત્મા નિજ સત્તાએ સદાય રહેલો એમ કે એની સત્તાને તો આંચ આવે એવું નથી, પણ એને પ્રગટ છે, એને કોઈ આડું ઢાંકણ નથી. ગોતવા જાય તો એને ઢાંકણ મળે એવું એવો પ્રગટ છે. એ જોયું નહીં, છતાં વસ્તુને કઈ ઢાંકણ આવ્યું છે? નાની તો વસ્તુને જોઈ જોઈને કહે છે, તું તારી દશા ઊંધી થઈ એટલે શું થઈ ગયું? વસ્તુ અંદર થઈ કઈ આમ મટી ગઈ? અન્ય તો જણાય છે, આનંદ ગંજી ગાયું છે ને, પ્રભુ તું જાણગ રીતિ, પ્રભુ તું જાણગ રીતિ, નિજ સત્તા એ સૌને પહેરતા હોતા. આપતો બધા આત્માઓની પરિપૂર્ણ સત્તાને બરાબર નિહાળો છો, એવી આપની જાણવાની રીતિ છે. એ રીતિ હવે અમે જાણશું આત્મા. આપની જે રીત છે એ રીતથી હવે અમે જાણશું. અધ્યાત્મનો વિષય થઈ ગયા પછી ભગવાનની સ્તુતિ કરે તો એમાં અધ્યાત્મ આવે. ભગવાનની મહિમા કરે તો પણ એમાં અધ્યાત્મનો વિષય ગૂંથે છે. અધ્યાત્મનો એવો જ પ્રકાર છે. જેને જેનો મહિમા આવે એના ગાણા ગાય. ડોસીને હીરાની વીંટી નો મહિમા આપે તો ઝૂંપડી હળગાવી. ઝૂંપડી હળગે દેખાડવી હતી નીતિ. જેનો જેને મહિમા હોય દેખાડ્યા વિના એમ સર્વજ્ઞ પરમાત્મા આત્મા દેખાડ્યો. એનું કારણ શું? કે મહિમાવંત પદાર્થ આ એક જ છે. બીજો આત્માને છોડીને જળનો મહિમા કરીને પરિભ્રમણ કર્યું, છતાં મહિમાવંત પદાર્થ નો મહિમા ઘટ્યો છે એમ તો છે. તે ન કર્યો એટલી જુદી વાત છે, પણ એથી એની કઈ કિંમત ઘટી છે એમ તો છે. પ્રથમ વસ્તુનું મહાત્મા આવું ઓળખાણ વિના, ઓળખાણ પૂર્વકના નિશ્ચય વિના, કદી સહજ યથાર્થપણે જે મહાત્મા આવવું જોઈએ તે મહાત્મા ઉત્પન્ન થતું નથી, અને એ મહિમાના ફળમાં સમ્યક દર્શન આવવું જોઈએ તે સમ્યક દર્શન આવતું હતું. ભાન થાય તો મહાત્મા આવે એમ નહીં. કેટલાક એમ લઈ લે છે પણ પહેલા મહાત્મા આવે તો મહાત્મા આવતા ભાન થાય એમ. બહુ ચોખ્ખો વિષય. કોઈ એમ લઈ લે છે તો શું કરીએ? અમને સ્વરૂપનું ભાન થયું નથી. સ્વરૂપનું ભાન થાય તો મહિમા આવે ને, અનુભવ થાય તો મહિમા આવે ને કે આવો આત્મા છે કે એમ નથી. પહેલા મહિમા આવે, પહેલા ઓળખાણ થાય ને પછી અનુભવ, એમ વિષય છે. એમ બહુ સ્પષ્ટ વિષય કીધો છે.